એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે યુદ્ધને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી.
હા ચોક્કસ, આપણે વાત કરી રહ્યા છીએ સર જ્હોન કીગનના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ ફેસ ઓફ બેટલ વિશે. અને ખરેખર આ પુસ્તક લશ્કરી ઇતિહાસમાં એક માઇલસ્ટોન ગણાય છે.
સામાન્ય રીતે તો આપણે યુદ્ધ એટલે શું વિચારીએ? મોટા સેનાપતિઓ, એમની વ્યૂહરચના, કોણ જીત્યું કોણ હાર્યું, બસ એવું બધું. પણ આ પુસ્તક જરા હટકે છે.
બરાબર, કીગન આ બધાથી આગળ વધીને એક બહુ જ મૂળભૂત સવાલ પૂછે છે, કદાચ થોડો અસ્વસ્થ કરનારો પણ, કે ભાઈ ખરેખર યુદ્ધના મેદાનમાં હોવું, એ અંધાધૂંધી, એ ડર વચ્ચે એક સામાન્ય સિપાઈ હોવું, એ કેવું લાગે છે?
એ સૈનિક શું અનુભવે છે, એનો ડર, એની મૂંઝવણ, એની શારીરિક હાલત, માનસિક હાલત, એ બધું નહીં?
હા, એ જ આ પુસ્તકનું કેન્દ્ર છે.
અને આ સમજવું આજે પણ એટલું જરૂરી છે મને લાગે છે, કારણ કે યુદ્ધ એ કંઈ ખાલી નકશા પરની રમત નથી. એ માણસો લડે છે અને એની બહુ મોટી માનવીય કિંમત ચૂકવાય છે. આ પુસ્તક આપણને એ કિંમત સમજવામાં મદદ કરે છે.
બિલકુલ.
તો આટલો અનોખો દ્રષ્ટિકોણ આપનાર લેખક સર જ્હોન કીગન, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા એ?
સર જ્હોન કીગન, એમનો સમયગાળો 1934થી 2012નો. 20મી સદીના બહુ જ મહત્વના બ્રિટિશ લશ્કરી ઇતિહાસકાર ગણાય. લગભગ 26 વર્ષ તો એમણે રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાં ભણાવ્યું.
ઓ, સેન્ડહર્સ્ટ એટલે જ્યાં બ્રિટનના મોટાભાગના આર્મી ઓફિસર્સ ટ્રેન થાય છે.
હા, ત્યાં જ. અને પછીથી તેઓ ધ ડેલી ટેલિગ્રાફ અખબારના ડિફેન્સ એડિટર પણ રહ્યા, એટલે લશ્કરી બાબતોના સારા જાણકાર હતા.
પણ એક રસપ્રદ વાત એ છે, કદાચ થોડી નવાઈ લાગે એવી, કે કીગન પોતે ક્યારે યુદ્ધમાં લડ્યા નહોતા.
હા, એ સાચું છે. એમને નાનપણમાં ટીબી થયેલો, એટલે લશ્કરી સેવા માટે ફિટ નહોતા. અને ખબર છે, આ જ વાત કીગનના લખાણને ખાસ બનાવે છે.
એમ કઈ રીતે?
કીદીમ પોતે માનતા કે પોતે યુદ્ધના અનુભવથી બહાર હતા, એટલે એ વધારે ઓબ્જેક્ટિવ રહી શકતા હતા, સહાનુભૂતિથી જોઈ શકતા હતા, જે કદાચ કોઈ અનુભવી સૈનિક માટે, જેણે એ બધું જોયું હોય, એના માટે એટલું સહેલું ન હોય.
એટલે એમણે પોતાની મર્યાદાને જ તાકાતમાં ફેરવી દીધી, એમ કહી શકાય.
બરાબર. એમનો ગોલ ખાલી ઘટનાઓ ગણાવવાનો નહોતો, પણ યુદ્ધનો જે શાર્પ એન્ડ છે, મતલબ કે જ્યાં ખરેખર ગોળીઓ ચાલે છે, જ્યાં જીવ જાય છે, ત્યાં માણસ શું અનુભવે છે, એ સમજવાનો હતો. અને સેન્ડહર્સ્ટમાં ભણાવવાના કારણે એમને સૈનિકોની માનસિકતા, એમની ટ્રેનિંગ, એ લોકો કેમ લડે છે, એમનો રોલ શું, ગોલ શું, એ બધું સમજવામાં બહુ મદદ મળી.
તો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. કીગન કહે છે કે પરંપરાગત ઇતિહાસ, પેલો ડ્રમ અને ટ્રમ્પેટવાળો ઇતિહાસ, એ યુદ્ધને પૂરો સમજાવી નથી શકતો. કેમ?
કારણ કે મોટાભાગે સેનાપતિઓ શું વિચારતા હતા, એમની યોજના શું હતી, એના પર જ ફોકસ કરે છે. પણ એ યોજનાનો અમલ કરનાર જે સામાન્ય સૈનિક છે, એના પર શું વીતે છે, એ વાત રહી જાય છે. એટલે કીગનનો પેલો સવાલ, ત્યાં હોવું કેવું લાગ્યું, એ જ આખા પુસ્તકનો હાર્દ છે.
એટલે કે સૈનિકની પાંચેય ઇન્દ્રિયો શું અનુભવે છે, એ શું જુએ, શું સાંભળે, કેવી ગંધ આવે, કેવો ડર લાગે, શરીર પર શું અસર થાય, આ બધું સમજવાની કોશિશ.
હા, બરાબર એ જ. અને આ સમજવા માટે કીગને ઇતિહાસના જુદા જુદા સમયમાંથી 3 બહુ જ અલગ પ્રકારના યુદ્ધો પસંદ કર્યા, જાણે કે 3 કેસ સ્ટડી.
કયા કયા?
પહેલું છે એજિનકોટ 1415, મધ્યયુગનું યુદ્ધ, જ્યાં હથિયારો માણસની તાકાત પર ચાલતા અને લડાઈ એકદમ રૂબરૂ થતી.
બીજું
વોટરલુ 1815, નેપોલિયનનો સમય, ગનપાવડરનો યુગ, સૈન્ય વધારે ઓર્ગેનાઇઝ્ડ, લડાઈ થોડી દૂરથી થવા માંડી.
અને ત્રીજું
સોમ 1916, પહેલું વિશ્વયુદ્ધ, આધુનિક ઔદ્યોગિક યુદ્ધ, જ્યાં ટેકનોલોજીનો, ખાસ કરીને મશીનગન અને તોપોનો ભયાનક રોલ હતો.
એનું સ્વરૂપ કેવી રીતે બદલાયું અને એની સાથે સામાન્ય સૈનિકનો રોલ, એની ભૂમિકા અને એનો લડવાનો હેતુ, એનો ગોલ, એ પણ કેવી રીતે બદલાયો.
બરાબર. અને તેઓ દરેક યુદ્ધમાં અમુક કોમન સવાલો પૂછે છે, જેમ કે સૈનિકો ક્યાં હથિયારનો સામનો કરતા હતા, એનાથી ઘા કેવા થતા, આ બધી અંધાધૂંધીમાં કમાન્ડ કઈ રીતે ચાલતો, અને સૌથી અગત્યનું, આ સૈનિકોને લડવા માટે પ્રેરણા ક્યાંથી મળતી હતી? એમનો ગોલ શું હતો? શું એ દેશભક્તિ હતી, ડર હતો, સાથીઓ માટેની વફાદારી કે કંઈક બીજું?
ચાલો તો આ ત્રણેય યુદ્ધોની કિગનની તપાસમાં થોડા ઊંટા ઉતરીએ. શરૂઆત કરીએ એજિનકોટથી 1415. કેવો હતો એ મધ્યયુગીન યુદ્ધનો ચહેરો?
એજિનકોટ એટલે સમજો કે એકદમ રૂબરૂ શારીરિક અને બહુ જ ક્રૂર લડાઈ. કિગન એના માટે મેલે શબ્દ વાપરે છે, હાથોહાથની ગૂંચવાળાભરી લડાઈ. અહીં સૈનિકનો રોલ મુખ્યત્વે એની પોતાની તાકાત અને હિંમત પર હતો. કિગન અંગ્રેજ તીરંદાજોની વાત કરે છે, જેમના લાંબા ધનુષ્ય હતા. એમની તાકાત અને ટ્રેનિંગ કેવી રીતે એમને ખતરનાક તીર વર્ષા કરવા દેતી? એમનો ગોલ દુશ્મનને દૂરથી જ ખતમ કરવાનો હતો.
અને બીજી બાજુ જે ફ્રેન્ચ નાઇટ્સ હતા, ભારે બખ્તર પહેરીને, એમનો અનુભવ કેવો હશે? એમનો રોલ શું?
એમના માટે તો આખું ચિત્ર અલગ હતું. પેલું ભારે બખ્તર જાણે કેદ જેવું બની જાય, ઘૂંઘરામણ થાય, થાક લાગે, કાદોમાં ચાલવું મુશ્કેલ, અને જો પડી ગયા તો જાતે ઊભા પણ ન થઈ શકે.
બાપરે!
હા, અને અહીં હત્યા બહુ જ પર્સનલ હતી. તમે દુશ્મનનો ચહેરો જોઈ શકતા હતા, એની ચીસો સંભળાતી હતી, લીડરશીપ પણ સામે જ હતી. સૈનિકનો ગોલ પોતાના માલિક પ્રત્યે વફાદારી, લૂંટની આશા અને બસ જીવતા રહેવું. અહીં સૈનિક એટલે યોદ્ધા, એનું મૂલ્ય એના પરાક્રમથી નક્કી થતું.
હવે સીધા 400 વર્ષ આગળ જઈએ. વોટરલૂ 1815. ગન પાવડર આવી ગયું, તોપો આવી ગઈ. એણે યુદ્ધનો ચહેરો કેવી રીતે બદલ્યો?
વોટરલૂ વધુ વ્યવસ્થિત હતું, વધુ સ્ટ્રક્ચર્ડ. અહીંયા સૈનિકની વ્યક્તિગત ભૂમિકા થોડી ઓછી થઈ અને આખા યુનિટની, ટુકડીની શિસ્ત વધારે મહત્વની બની.
જેમ કે
કિગન બ્રિટિશ પાયદળના સ્ક્વેર ફોર્મેશનની વાત કરે છે. ઘોડેસવાર હુમલો કરે ત્યારે આ સૈનિકોએ ચોરસ બનાવીને બેયોનેટ તાંકીને દિવાલ જેમ ઊભા રહેવાનું. આના માટે જબરદસ્ત ડિસિપ્લિન જોઈએ. એમનો રોલ હવે એકલા લડવાનો નહોતો, પણ લાઇનમાં ટકી રહેવાનો હતો.
અને હથિયારો? મસ્કેટ તો બહુ એક્યુરેટ નહોતી કહેવાતી, નહીં?
ના, બિલકુલ નહીં. એટલે જ બધાએ સાથે મળીને ફાયરિંગ કરવાનું. પણ વોટરલૂમાં એક નવો ખતરો ઉમેરાયો, તોપખાનું, દૂરથી આવતું મોત, રેન્ડમ, ઇમ્પર્સનલ.
ઓ
હા, તોપ ગોળા કેવા ભયાનક ઘા કરતા હશે એનું કિગન વર્ણન કરે છે. અહીંથી યુદ્ધ થોડું દૂરનું અને અવ્યક્તિગત બનવાનું શરૂ થયું.
એટલે સૈનિકનો ગોલ હવે ખાલી પોતાનો જીવ બચાવવાનો નહીં, પણ યુનિટ સાથે રહેવાનો, રેજિમેન્ટની ઇજ્જત રાખવાનો બની ગયો.
હા, એવું કહી શકાય. પ્રેરણા હવે કડક ટ્રેનિંગમાંથી, ઓફિસરોની હાજરીમાંથી અને પોતાના સાથીઓ, કોમરેડ્સમાંથી આવતી હતી. આખું યુદ્ધ ક્ષેત્ર, ધુમાડો, અવાજ, ગૂંચવાડો, એજિનકોટના પેલા પર્સનલ ડ્યુઅલથી આ એક સ્ટેપ મિકેનિકલ વોરફેર તરફ હતું. સૈનિકનો રોલ હવે એક મોટા ગ્રુપના ભાગ તરીકે વધુ જોવામાં આવતો.
અને પછી આવે છે સોમ 1916, પહેલો વિશ્વયુદ્ધ. અહીં તો યુદ્ધનો ચહેરો સાવ વિકરાળ બની ગયો. ઔદ્યોગિક યુદ્ધ એટલે શું અનુભવ હશે?
સોમ એટલે યુદ્ધની ભયાનકતાની પરાકાષ્ઠા. અહીં ટેકનોલોજી માણસની હિંમત પર, એની સ્કિલ પર સંપૂર્ણપણે હાવી થઈ ગઈ, ખાસ કરીને તોપખાનું અને મશીન ગન. કિગન કહે છે કે અહીં સૈનિકનો રોલ લગભગ એક નિષ્ક્રિય ભોગ બનનાર જેવો થઈ ગયો હતો. એનું જીવવું મરવું મોટાભાગે નસીબ પર હતું.
આટલો મોટો ફરક કેવી રીતે?
એક તો તોપમારો, અભૂતપૂર્વ સ્કિલ પર, દિવસો સુધી ચાલે, જાણે ધરતીકંપ જ ચાલતો હોય, અને સતત મોતનો ડર. પણ કિગન સૌથી વધુ ભાર મશીન ગન પર મૂકે છે.
હા, એના વિશે ઘણું સાંભળ્યું છે.
એ એક હથિયારે યુદ્ધની આખી રીત બદલી નાખી. થોડાક સૈનિકો મશીન ગન પાછળ બેસીને મિનિટોમાં સેંકડો સૈનિકોને મારી શકતા હતા, જે હુમલો કરવા આગળ વધી રહ્યા હોય એમને.
એટલે પેલી નો મેન્સ લેન્ડ, બે ખાઈઓ વચ્ચેની જગ્યા, એ તો કતલખાનું જ બની ગઈ હશે.
બરાબર, કતલખાનું જ. હા, અહીં દુશ્મન ભાગ્યે જ દેખાય. હત્યા સેંકડો મીટર દૂરથી થાય મિકેનિકલી. સૈનિકનો અનુભવ હતો લાચારીનો, નિષ્ક્રિયતાનો. આવી સ્થિતિમાં લડવાનો ગોલ શું હોય?
એ જ સવાલ થાય.
કિગન કહે છે કે તે કદાચ ખાલી ફરજની ભાવના હતી, પોતાના સાથીઓ પ્રત્યેની વફાદારી અને જીવતા રહેવાની એક આંધળી વૃત્તિ. લીડરશીપ તૂટી ગઈ, કમ્યુનિકેશન બંધ. આ યુદ્ધે શેલશોકને જન્મ આપ્યો, જે આજે આપણે PTSD કહીએ છીએ. એ સૈનિકનો રોલ અહીં યુદ્ધના વિરાટ મશીનમાં એક નાનકડો, બદલી શકાય એવો પાર્ટ બનવા જેવો થઈ ગયો.
આ ત્રણેય યુદ્ધોના વિશ્લેષણ પછી કીગન ભવિષ્યના યુદ્ધ વિશે શું કહે છે? કોઈ સંકેત આપે છે?
હા, તેઓ આ ટ્રેન્ડ જુએ છે, વ્યક્તિગતથી અવ્યક્તિગત, હાથોહાથની લડાઈથી દૂરની લડાઈ, માણસની તાકાતથી મશીનની તાકાત તરફ. તેઓ પરમાણુ શસ્ત્રોના જમાનામાં સવાલ ઉઠાવે છે કે શું હવે પરંપરાગત યુદ્ધ ખતમ થઈ જશે? શું આધુનિક યુદ્ધનો માનસિક બોજ માણસ સહન કરી શકશે?
અને પેલો કંટ્રોલ રૂમવાળો વિચાર?
હા, એ બહુ મહત્વનો છે. શું યુદ્ધનો ચહેરો હવે યુદ્ધભૂમિને બદલે કંટ્રોલ રૂમની સ્ક્રીન બની જશે, જ્યાં સૈનિકનો રોલ અને ગોલ સાવ જુદા જશે?
આ ખરેખર બહુ વિચારવા જેવી વાત છે. આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવીએ તો સૌથી પહેલું શું ધ્યાનમાં આવે?
મારા માટે તો સૌથી પહેલું અને ક્રાંતિકારી, સામાન્ય સૈનિકનો અનુભવ કેટલો મહત્વનો છે એ વાત. ઇતિહાસ ખાલી મોટા લોકોનો નથી. જ્યાં સુધી આપણે એ સમજવાનો પ્રયત્ન ન કરીએ કે ભાઈ ત્યાં ખરેખર શું થતું હતું, કેવું લાગતું હતું, ત્યાં સુધી યુદ્ધની આપણી સમજ અધૂરી છે. સૈનિકના રોલને, એના અનુભવને સેન્ટરમાં લાવવો પડે.
બરાબર. અને બીજો મુદ્દો જે તરત દેખાય છે એ છે ટેકનોલોજીનો રોલ. હથિયારો બદલાય એટલે ખાલી લડવાની રીત નથી બદલાતી, પણ સૈનિકનો અનુભવ, એનો ડર, એની હિંમત, એ શા માટે લડે છે એનો ગોલ, એ બધું જ બદલાઈ જાય છે. લાંબા ધનુષ્યથી મશીન ગન સુધીની સફર એ ખાલી ટેકનોલોજીની નથી, એ માણસના અનુભવના બદલાવની પણ છે.
અને એની સાથે જોડાયેલો ત્રીજો મુદ્દો, યુદ્ધનું સતત વધતું અવ્યક્તિકરણ. મારનાર અને મરનાર વચ્ચેનું અંતર વધતું જાય છે, શારીરિક અને ભાવનાત્મક બંને. આનાથી કદાચ હત્યા કરવી સહેલી બને, પણ એની માનસિક નૈતિક અસરો બહુ જટિલ બને છે, જે સીધી સૈનિકના રોલ અને મનોબળ પર અસર કરે.
અને ચોથું, કદાચ હિંમતની વ્યાખ્યા કેવી રીતે બદલાય છે. કીગન બહુ સરસ રીતે બતાવે છે કે હિંમત એટલે ડર ન હોવો એવું નથી, પણ ડરની વચ્ચે ટકી રહેવું, એને કંટ્રોલ કરવો. એજિનકોટના યોદ્ધાની હિંમત આક્રમક હતી, વોટરલૂના સૈનિકની હિંમત સામૂહિક સ્થિર હતી, અને સોમના સૈનિકની એ સહનશીલતા હતી, લગભગ નસીબ પર છોડી દેવા જેવી. સૈનિકનો રોલ બદલાયો એટલે એની પાસે જે હિંમતની અપેક્ષા રખાતી એ પણ બદલાઈ.
હા, આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય જો આપણે એના અમુક મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ તો.
એક વાત જે મને બહુ સ્પર્શી ગઈ, જે કીગનનો આશય સ્પષ્ટ કરે છે, લશ્કરી ઇતિહાસનો સાચો ધ્યેય એ જાણવાનો નથી કે સેનાપતિઓના મનમાં શું હતું, પણ એ સમજવાનો છે કે એમના સૈનિકોએ શું સહન કર્યું. આ ખરેખર ઇતિહાસને માનવીય બનાવે છે.
અને બીજો એક વિચાર જે યુદ્ધની રિયાલિટી બતાવે છે, યુદ્ધ બહુ જ અસ્તવ્યસ્ત હોય છે, પણ આ અંધાધૂંધીમાં પણ માણસના વર્તનની અમુક પેટર્ન હોય છે, ડર, શિસ્ત, વફાદારી, જેને તમે સમજી શકો, એનું વિશ્લેષણ કરી શકો. એટલે કે કેઓસમાં પણ એક લોજિક છે જે સૈનિકના રોલ અને ગોલ સાથે જોડાયેલો છે.
અને ટેકનોલોજી અને ઇમ્પર્સનલાઇઝેશન વિશેનો પેલો મુખ્ય વિચાર, યુદ્ધનો ઇતિહાસ એક રીતે જુઓ તો મારનાર અને મરનાર વચ્ચે વધતા જતા અંતરની કહાણી છે. આજના ડ્રોન યુદ્ધના જમાનામાં આ વાત કેટલી સાચી લાગે છે.
અને એક નાનું પણ બહુ ધારદાર વાક્ય, યુદ્ધની આદત પડવા જેવી કોઈ વસ્તુ નથી. યુદ્ધની માનસિક અસરો કેટલી લાંબી અને ઊંડી હોય છે એ આ એક વાક્યમાં આવી જાય છે.
આ બધી ઐતિહાસિક વાતો થઈ, પણ આજના સમયમાં આપણા રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ, આમાંથી આપણે શું લઈ શકીએ?
ઘણું બધું. પહેલું તો સહાનુભૂતિ વધે. જ્યારે આપણે સમાચારમાં કોઈ સંઘર્ષ વિશે સાંભળીએ ત્યારે આ પુસ્તક આપણને ત્યાં જે સૈનિકો છે એમની સ્થિતિ વિશે વિચારતા કરે છે. પ્રોપેગેન્ડા અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજાય.
બીજું, મને લાગે છે કે લીડરશીપ અને ટીમવર્ક માટે પણ આમાંથી શીખવા જેવું છે. કીગન વારંવાર કહે છે કે બહુ જ પ્રેશરમાં માણસો મોટા આદર્શો કરતા પોતાના નજીકના સાથીઓ, એમનું પ્રાઇમરી ગ્રુપ અને પોતાના લીડર પરના વિશ્વાસથી વધારે મોટિવેટ થાય છે. આ વાત તો કોઈ પણ ટીમ, કોઈ પણ સંસ્થાને લાગુ પડે નહીં. લોકોનો ગોલ ઘણીવાર એમની નાની ટુકડી સાથે જોડાયેલો હોય છે.
બરાબર. ત્રીજું, આ આપણને ટ્રોમા અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સેન્સિટિવ બનાવે છે. શેલ શોક કે PTSD કંઈ નવી વાત નથી, એના મૂળ ઇતિહાસમાં છે. આ સમજ આપણને માનસિક તકલીફમાંથી પસાર થતા લોકો માટે વધુ કરુણા રાખતા શીખવે છે.
ઓપરેટર હજારો માઇલ દૂર બેઠો છે, એની નૈતિક અને માનસિક અસર શું? શું એનાથી યુદ્ધ સહેલું બને છે કે વધારે ભયાનક? સૈનિકનો રોલ જ્યારે ગેમર જેવો બની જાય ત્યારે જવાબદારી કોની ગણાય?
ચોક્કસ, આ પુસ્તક ટેકનોલોજીને આંખ બંધ કરીને સ્વીકારવા સામે ચેતવે છે. એના માનવીય પરિણામો શું છે એ વિચારવા પ્રેરે છે.
આટલી બધી ચર્ચા પછી તમારા માટે અંગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત સૌથી વધુ અસર કરી ગઈ?
મારા માટે તો યુદ્ધનો ચહેરો જે સતત બદલાતો રહ્યો છે, એ ખાસ કરીને ટેકનોલોજીને કારણે જે ઇમ્પર્સનલાઇઝેશન વધ્યું છે અને એના કારણે સૈનિકનો રોલ અને અનુભવ જે રીતે બદલાયો છે, એ વાત સૌથી વધુ અસરકારક રહી. એજિંગ કોટનો પેલો તીરંદાજ અને સોમની ખાઈમાં કાદવમાં ખૂંપેલો મશીનગનના ડર નીચે જીવતો સિપાઈ, આ બે વચ્ચેનો અંતર ખરેખર માનવ ઇતિહાસનો એક મોટો વળાંક છે.
અને મને એવું લાગ્યું કે વીરતાની મોટી મોટી વાતો પાછળ જે સામાન્ય માણસની વાસ્તવિકતા છે, એનો ડર, એની શંકા, એના સાથી માટેનો પ્રેમ, આ બધા માનવીય પરિબળો યુદ્ધના પરિણામ પર કેટલો મોટો પ્રભાવ પાડે છે એ કીગને બહુ સરસ રીતે બતાવ્યું છે. એમણે ખરા અર્થમાં ઇતિહાસને ફરીથી માણસ સાથે જોડ્યો છે, સૈનિકના અસલી રોલ અને એના અસ્તિત્વના ગોલને સમજાવ્યો છે.
ટૂંકમાં કહીએ તો ધ ફેસ ઓફ બેટલ યુદ્ધ વિશેના આપણા રોમેન્ટિક ખ્યાલોને તોડી નાખે છે અને એની જટિલ, ક્રૂર પણ ઊંડી માનવીય વાસ્તવિકતાને આપણી સામે મૂકે છે. તે આપણને સંગઠિત હિંસાની પ્રકૃતિ વિશે અને માણસ અને ટેકનોલોજી વચ્ચેના સંબંધ વિશે ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે.
અને અંતે કદાચ એક સવાલ જે આપણા સૌ માટે વિચારવા જેવો છે, જે કીગનના કામમાંથી જ આવે છે. જેમ જેમ ટેકનોલોજી યુદ્ધના મેદાનમાંથી માણસની શારીરિક હાજરી ઓછી કરતી જાય છે, તેમ તેમ શું આપણે યુદ્ધની નૈતિક અને માનવીય જવાબદારીઓથી પણ દૂર જતા જઈ રહ્યા છીએ? આ એક મોટો સવાલ છે જેના પર વિચાર કરવો રહ્યો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.